એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે સાહિત્ય અને ઇતિહાસના ભેદને જ ભૂંસી નાખે છે.
એએસ બાઇટ્સની 1990ની બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ પઝેશન, અ રોમાન્સ.
હા, પઝેશન, અને એનું શીર્ષક જ જુઓ, પઝેશન એટલે કે માલિકી, અધિકાર, કબજો.
અને પાછું અ રોમાન્સ, જેનો અર્થ માત્ર પ્રેમ કથા નથી થતો, પણ પેલી મધ્યયુગની સાહસક કથાઓ જેવી શોધ, રહસ્ય અને સાહસની ગાથા.
બરાબર.
અને એ પણ એવા સમયે જ્યારે સાહિત્ય જગતમાં લેખકનું મૃત્યુ જો વિચાર ખૂબ પ્રચલિત હતો. મતલબ કે લેખક કોણ છે એ ભૂલી જાઓ, ફક્ત કૃતિ પર ધ્યાન આપો.
પણ બાઇટ જાણે આ જ વિચારને પડકારી રહ્યા છે. એ કહે છે કે લેખકનો ઇતિહાસ, એમનું જીવન એ વાર્તાથી અલગ કરી જ ન શકાય.
તો ચાલો આ સાહિત્યિક જાસૂસીની શરૂઆત કરીએ અને જોઈએ કે શું આપણે ભૂતકાળને, કોઈની વાર્તાને કે કોઈ વ્યક્તિને ખરેખર પઝેસ કરી શકીએ છીએ. આ સવાલ જ વાર્તાના મૂળમાં છે અને એની ગૂંથણી પણ અનોખી છે.
જાણે બે નદીઓ.
હા, બિલકુલ, સમાંતર વહેતી હોય.
રાઈટ,
બરોબર. કથા બે સમયગાળામાં એક સાથે ચાલે છે. એક છે 1980ના દાયકાનો લંડન અને બીજો છે વિક્ટોરિયન યુગ. આધુનિક સમયમાં આપણે મળીએ છીએ રોલેન્ડ મિશેલને.
અને રોલેન્ડ કોઈ હીરો જેવો નથી, ખરું ને? એ તો એક સંઘર્ષ કરતો, પોતાના કામથી કંટાળી ગયેલો સાહિત્યનો સંશોધક છે.
બિલકુલ. તેનું પાત્ર એ જ શુષ્કતાનું પ્રતીક છે. જીવનમાં કોઈ જુસ્સો નહીં, સંબંધોમાં કોઈ ઉષ્મા નહીં. પણ એક દિવસ લંડનની એક જૂની લાઇબ્રેરીમાં કંઈક એવું બને છે. વિક્ટોરિયન યુગના મહાન કવિ રેન્ડોલ્ફ હેનરી એશના એક જૂના પુસ્તકમાંથી તેને બે પત્રના મુસદ્દા મળે છે.
અને એ પત્રોમાં એવું તો શું હતું?
એ પત્રો કોઈ અજાણી સ્ત્રીને લખાયેલા હતા અને એમાં એવી તીવ્ર લાગણીઓ હતી, એવો જુસ્સો હતો, જે એશના સ્થિર અને આદર્શ લગ્ન જીવન પર સીધો સવાલ ઊભો કરતો હતો.
અને અહીં જ વાર્તાનો પહેલો વળાંક આવે છે. રોલેન્ડ, જે અત્યાર સુધી એકદમ નિષ્ક્રિય જીવન જીવતો હતો,
એ પોતાના સ્વભાવ વિરુદ્ધ જાય છે.
હા, એ પત્રો ચોરી લે છે. આ ખૈક ચોરી નથી, આ એક બળવો છે પોતાના શુષ્ક જીવન સામેનો.
સાચી વાત. અને અહીંથી જ આપણને શીર્ષકનો પહેલો અર્થ સમજાય છે. રોલેન્ડ એ પત્રોને, એ વાર્તાને પઝેસ કરવાની કોશિશ કરી રહ્યો છે. અને આ નાનકડી ચોરી જ એક રોમાંચક સાહિત્યિક જાસૂસીની શરૂઆત કરે છે.
પણ કોઈ પણ જાસૂસને એક પાર્ટનરની જરૂર પડે, બરાબર ને? અને એ પાર્ટનર એનાથી બિલકુલ અલગ સ્વભાવની હોય છે,
તદ્દન અલગ. રોલેન્ડની શોધ તેને તે સમયની બીજી કવયત્રી ક્રિસ્ટાબેલ લામોટ તરફ લઈ જાય છે. અને લામોટ પર દુનિયાની સૌથી મોટી નિષ્ણાત છે ડોક્ટર મોડ બેલી.
ઓકે.
મોડ એટલે રોલેન્ડનું તદ્દન વિરોધી પાત્ર, સફળ, આત્મનિર્ભર અને બરફ જેવી ઠંડી અને સંયમિત.
અને એ એક નારીવાદી વિદ્વાન છે જે લામોટની વિરાસતને પુરુષોના દૃષ્ટિકોણથી બચાવવા માંગે છે, એમને?
બરાબર.
એ વાત રસપ્રદ છે, કારણ કે મોડ પોતે જે કવયિત્રીનો અભ્યાસ કરે છે એ ક્રિસ્ટાબેલ પણ પ્રેમ વિશે આવી જ શંકાને અંતર રાખતી હતી. એટલે એક રીતે મોડ પોતાના વિષયનું જ પ્રતિબિંબ છે.
એટલે જ શરૂઆતમાં તે રોલેન્ડની આ રોમેન્ટિક શોધને શંકાની નજરે જુએ છે. પણ પુરાવા એટલા મજબૂત હોય છે કે તેને જોડાવું જ પડે છે.
અને આમ આ અસંભવિત જોડી સાથે મળીને કામ કરવાનું શરૂ કરે છે.
હા, અસુરક્ષિત રોલેન્ડ અને લાગણીશીલ રીતે દૂર રહેતી મોડ. જેમ જેમ તેઓ ભૂતકાળના શિકારી બને છે, તેમ તેમ તેઓ પોતાના જીવનની ખાલી જગ્યાઓનો સામનો કરવા મજબૂર થાય છે.
તો આ થયા આધુનિક સમયના શિકારીઓ. પણ જેનો શિકાર થઈ રહ્યો છે એ વિક્ટોરિયન કવિઓનું શું? તેઓ કેવા હતા?
એમની દુનિયા પણ ખૂબ જટિલ હતી. આપણને એમની વાર્તા એમના જ લખેલા પત્રો, કવિતાઓ અને ડાયરીઓમાંથી જાણવા મળે છે. જાણે આપણે એમના ખભા પાછળ ઊભા રહીને બધું વાંચી રહ્યા હોઈએ.
વાહ.
એક તરફ છે રેન્ડોલ્ફ હેનરી એશ, પ્રખ્યાત કવિ રોબર્ટ બ્રાઉનિંગની યાદ અપાવે. જાહેરમાં એક પ્રતિષ્ઠિત, સફળ અને પોતાની પત્નીને પ્રેમ કરનાર પતિ, પણ અંદરથી
એકલો.
હા, તીવ્ર બૌદ્ધિક એકલતા અને દબાયેલા જુસ્સો અનુભવે છે.
અને તેની સામે છે ક્રિસ્ટાબેલ લામોટ, જાણે એમિલી ડિકિન્સનનું સાહિત્યિક સ્વરૂપ.
બરાબર. એક અત્યંત સ્વતંત્ર, પ્રતિભાશાળી અને એકાંત પ્રિય કવિયત્રી. એ સમાજના નિયમોથી દૂર પોતાની એક દુનિયામાં રહે છે અને પરંપરાગત પ્રેમને સ્ત્રીઓ માટે એક પિંજરું માને છે.
પણ જ્યારે આ બે શક્તિશાળી મન અને સંવેદનશીલ હૃદય મળે છે
ત્યારે એક એવો સ્પાર્ક થાય છે જે બંનેના જીવનને હચમચાવી નાખે છે. તેઓ એકબીજામાં આત્મિક અને બૌદ્ધિક સાથી શોધે છે,
એવું કંઈક જે તેમને બીજે ક્યાંય નથી મળ્યું.
હા, પણ આ પ્રેમ ભય અને સ્વતંત્રતા ગુમાવવાના ડરથી ઘેરાયેલો છે. ક્રિસ્ટાબેલ એના એક પત્રમાં લખે છે.
શું લખે છે?
હું તમને મને બાળી નાખવાની પરવાનગી ન આપી શકું. હું તમારું બળતણ ન બની શકું. હું મારી પોતાની છું અને મારે મારી પોતાની જ રહેવું છે.
આ વાક્ય ઘણું શક્તિશાળી છે. એ પ્રેમ કરવા માંગે છે પણ પ્રેમમાં ઓગળી નથી જવા માંગતી. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે.
અને આ જ જટિલ સંબંધની શોધમાં રોલેન્ડ અને મોડની યાત્રા આગળ વધે છે. લંડનની લાઇબ્રેરીઓમાંથી ઇંગ્લેન્ડના સુંદર પણ વેરાન ગ્રામીણ વિસ્તારો સુધી
તેઓ કવિઓના પગલે પગલે યોર્કશાયર જાય છે, ખરું ને?
હા, જ્યાં એશ અને ક્રિસ્ટાબેલે ગુપ્ત રીતે સાથે સમય વિતાવ્યો હતો અને તેમનો પ્રેમ ચરમ સીમાએ પહોંચ્યો હતો.
અને અહીં બાઇટ ફરી એક અરીસો બતાવે છે. જેમ ભૂતકાળમાં એશ અને ક્રિસ્ટાબેલ પ્રકૃતિની વચ્ચે એકબીજાની નજીક આવ્યા હતા,
તેમ વર્તમાનમાં રોલેન્ડ અને મોડ પણ એ જ જગ્યાએ પોતાના બૌદ્ધિક કવચ તોડીને ભાવનાત્મક રીતે નજીક આવે છે.
પણ ત્યાં જ વાર્તામાં મોટો વળાંક આવે છે.
બહુ મોટો. રોલેન્ડ અને મોડને પુરાવા મળે છે કે યોર્કશાયરની એ યાત્રા પછી ક્રિસ્ટાબેલ ગર્ભવતી બની હતી.
એક મિનિટ, આ તો વિક્ટોરિયન યુગમાં એક અપરિણિત સ્ત્રી માટે આ તો સામાજિક મૃત્યુદંડ જેવું કહેવાય.
બિલકુલ.
મતલબ કે આખી શોધ જે એક પ્રેમકથા જેવી લાગતી હતી તે હવે એક ગુપ્ત બાળકની અને બલિદાનની વારસા બની જાય છે.
સાચી વાત. આનાથી ક્રિસ્ટાબેલના પાત્રની અકલ્પનીય હિંમતનો પરિચય થાય છે. તેણે સમાજથી છુપાઈને એક બાળકીને જન્મ આપ્યો અને પોતાની સ્વતંત્રતા તેમજ બાળકીના ભવિષ્ય માટે તેને પોતાની બહેનને ઉછેરવા માટે આપી દીધી.
આ રહસ્ય તો વાર્તાને રોમાન્સમાંથી સીધી વેદના અને ત્યાગની ગાથામાં ફેરવી નાખે છે. અને આ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે આધુનિક પાત્રો વચ્ચે એક દોડ શરૂ થાય છે
જેનો ક્લાઇમેક્સ અત્યંત નાટકીય છે. બધા શૈક્ષણિક હરીફો, જેમાં એક અમેરિકન સંગ્રાહક મોર્ટિમર ક્રોપર પણ છે, બધા એક સાથે એશની કબર પર પહોંચે છે.
કબર પર કેમ?
તેમને શંકા છે કે અંતિમ અને સૌથી મહત્વના પત્રો એશની પત્નીએ કબરની અંદર છુપાવ્યા હતા.
એટલે કે આ મોટા મોટા પ્રોફેસરો અને વિદ્વાનો રાત્રે કબરમાંથી કાગળ ચોરવા માટે કાદવમાં કુસ્તી કરી રહ્યા છે.
હા, બાઇટ અહીં શૈક્ષણિક ગંભીરતાની મજાક ઉડાવી રહ્યા હોય એવું જ લાગે છે. એ દ્રશ્ય એક ગત સમયે ગંભીર અને હાસ્યાસ્પદ છે.
અને પછી પત્રો મળે છે.
હા, એ કાદવની લડાઈ પછી આખરે એ પત્રો મળે છે અને સંપૂર્ણ સત્ય બહાર આવે છે. ક્રિસ્ટાબેલે એશને તેમની પુત્રી વિશે જણાવ્યું હતું, પણ એ પત્ર એશ સુધી ક્યારેય પહોંચ્યો જ નહીં. એશની પત્નીએ પત્ર છુપાવી દીધો હતો.
કેટલું હૃદય દ્રાવક છે! એ માણસ એક પિતા હોવાના જ્ઞાન વિના જ મૃત્યુ પામ્યો, આખી જિંદગી એક અધુરપ સાથે જીવ્યો.
અને પછી આવે છે સૌથી મોટો ખુલાસો, જે ભૂતકાળ અને વર્તમાનને એક અતૂટ તાંતણે બાંધી દે છે.
શું છે?
આપણને ખબર પડે છે કે ડોક્ટર મોડ બેલી પોતે જ એશ અને ક્રિસ્ટાબેલની એ ગુપ્ત પુત્રીની સીધી વંશજ છે.
અકલ્પનીય! મતલબ જે ઇતિહાસને તે એક બહારની વ્યક્તિ તરીકે શોધી રહી હતી તે ઇતિહાસનો તે પોતે જ એક જીવંત હિસ્સો છે.
બરાબર. તે પોતાના જ મૂળ શોધી રહી હતી. ભૂતકાળ અહીં માત્ર અભ્યાસની વસ્તુ નથી, પણ વર્તમાનના લોહીમાં વહેતો વારસો છે. પણ મને લાગે છે કે બાયટ અહીં વાર્તા પૂરી નથી કરતા. તેઓ આપણને, વાચકોને, એક છેલ્લું રહસ્ય આપે છે.
હા, એક એવું રહસ્ય જે નવલકથાના કોઈ પાત્રને ખબર નથી, ફક્ત આપણને જ છે. એક અંતિમ ઉપસહારમાં આપણે ભૂતકાળમાં પાછા જઈએ છીએ.
ક્યાં? વર્ષો પછી એસ ક્રિસ્ટાબેલની કબરની મુલાકાત લે છે. ત્યાં તેની એક નાની છોકરી સાથે અચાનક મુલાકાત થાય છે. તે તેની સાથે થોડી ક્ષણો વિતાવે છે, તેને એક ભેટ આપે છે, પણ તેની ઓળખ જાણ્યા વિના ત્યાંથી ચાલ્યો જાય છે.
અને એ છોકરી
તેની પોતાની અજાણી પુત્રી છે.
વાહ, આ દ્રશ્ય તો રૂવાડા ઊભા ખરીદે તેવું છે. તે એ વાતને રેખાંકિત કરે છે કે ઇતિહાસમાં કેટલેક સૌથી મહત્વપૂર્ણ ક્ષણો એવી હોય છે જેનો કોઈ લેખિત પુરાવો નથી હોતો, જે ક્યારેય નોંધાતી નથી, છતાં તે જીવનને આકાર આપે છે.
અને આ જ નવલકથાનો સાર છે. તે પઝેશન એટલે કે માલિકીના વિચારને દરેક સ્તરે શોધે છે. પ્રેમમાં એકબીજા પર માલિકી, વિદ્વાનો દ્વારા તેમના વિષય પર માલિકી,
અને ક્રોપર જેવા લોકો દ્વારા ઇતિહાસની ભૌતિક વસ્તુઓ પર માલિકી. પણ અંતે નવલકથા બતાવે છે કે સાચી માલિકી ક્યારેય શક્ય નથી.
તમે કોઈ વ્યક્તિને કે ભૂતકાળને સંપૂર્ણપણે પઝેસ કરી શકતા નથી.
અને તે બુદ્ધિ અને ભાવના વચ્ચેના સંતુલનની પણ વાત કરે છે. રોલેન્ડ અને મોડ શુષ્ક વિશ્લેષણથી શરૂઆત કરે છે, પણ અંતે ભાવનાત્મક જોડાણ સુધી પહોંચે છે.
હા, તેઓ સમજે છે કે સત્યની શોધ માત્ર તથ્યોથી નહીં પણ કલ્પના અને સહાનુભૂતિથી પણ થાય છે. જે રીતે બાઇટે પોતે વિક્ટોરિયન શૈલીમાં સેંકડો પાનાની કવિતાઓ અને પત્રો લખ્યા છે, એ સાબિત કરે છે કે ભૂતકાળને સમજવા માટે તેને માત્ર વાંચવો નહીં પણ તેને જીવંત કરવો પડે છે.
તો અંતે આ નવલકથા આપણને શીખવે છે કે ઇતિહાસ ફક્ત તથ્યો અને તારીખોનો સંગ્રહ નથી,
પરંતુ તે માનવીય જુસ્સો, વણખયા રહસ્યો અને બલિદાનની એક જીવંત ગાથા છે, જે આજે પણ અજાણતા આપણા જીવનને આકાર આપી રહી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.